સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 17/1/2015. વચનામૃત ગઢડા મધ્ય 16. સ્વરૂપ નિષ્ઠા અને ધર્મ નિષ્ઠાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના ભાદરવા સુધી દશમીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપ નિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મનિષ્ઠા, એ બે નિષ્ઠા છે, તેમાંથી જે સ્વરૂપ નિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોડી પડી જાય છે અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય છે, માટે એવો શો ઉપાય છે જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોડી ન પડે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે સંવાદ છે. તેમાં એમ કહ્યું છે, જે સત્ય શૌચાદિક જે કલ્યાણકારી એવા 39 ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે, માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિના આધારે રહે છે, તે સારું. ભગવાનને ધર્મ ધુરંધર કયા છે? અને વળી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે શૌનકાદિક ઋષિએ સુત પુરાણીને પૂછ્યું છે, જે ધર્મના ભક્તરૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તે અંતર્ધાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો? માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે, તે સારું. જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે, માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય છે, તે કારણપણા માટે બુદ્ધિમાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, જે પંચવિષય જીતાય તે વૈરાગ્ય કરીને જીતાય છે કે કોઈ બીજો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્ય હોય અથવા ન હોય, પણ જો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે ખબરદાર રહે તો પંચવિષય જીતાય છે, અને જો શબ્દ થકી વૈરાગ્ય કરીને વૃત્તિ પાછી વાળે તો ઘણો પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો અને કાનને બીડી લે તો સહેજે શબ્દ સંભળાય નહીં, તેમજ અયોગ્ય પદાર્થને ત્વચાએ કરીને અડે નહીં તો સહેજે સ્પર્શ જીતાય, તેમજ અયોગ્ય વસ્તુ હોય તેને નેત્રે કરીને જુએ નહીં તો સહેજે રૂપ જીતાય, તેમજ જે જે સ્વાદુ ભોજન હોય તેને મેળાવી પાણી નાખીને જમે તથા યુક્ત આહાર કરે એટલે સહેજે જ રસના જીતાય, તેમજ અયોગ્ય ગંધ હોય ત્યાં નાકને બીડી લે તો સહેજે ગંધ જીતાય. એવી રીતે નિયમે કરીને પંચવિષય જીતાય છે, અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહીં, માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે. તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગ્રાનો ઉપાય છે. જેમ માંદો હોય તે કરી પાડીને ઔષધ ખાય તો જ નિરોગી થાય. પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે, માંદાને તો કરીનો નિયમ હોય જે આટલા દિવસ જ કરી રાખવી, તેમ કલ્યાણના સાધનનો પણ કોઈ નિયમ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને શ્રદ્ધા મંદ હોય તેને તો ઘણેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે, તે ભગવદ્ ગીતામાં કહ્યું છે, જે
અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ.
એ શ્લોકમાં એમ કહ્યું છે, જે અનેક જન્મે કરીને સંસિદ્ધ થયો જે યોગી, તે જે તે પરમપદને પામે છે એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે, અને જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે, તે પણ ગીતામાં કહ્યું છે.
શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ મચિરેણાધિ ગચ્છતિ.
એ શ્લોકનો એમ અર્થ છે, જે નિયમમાં છે ઇન્દ્રિયો જેના, ને શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે, ને જ્ઞાનને પામીને તત્કાળ પરમપદને પામે છે, માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે, અને જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. જેમ કોઈ પુરુષ કાશીએ જતો હોય ને તે આખા દિવસમાં બે ડગલા ચાલતો હોય, તેને તો કાશીએ જતાં બહુ દિવસ લાગે, અને જે વીસ વીસ ગાંવ ચાલવા માંડે તે તો અહીંથી કાશીએ થોડાક દિવસમાં પહોંચે. તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્સંગી થયો હોય તો પણ અતિશય સરસ થઈ જાય છે, અને જેને શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાળ થયા સત્સંગી થયો હોય તોય પણ લોચો પોચો રહે છે. પછી શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામીએ પૂછ્યું છે, જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સુંદર દેવલોક હોય ત્યાં જઈને તે રહે છે, અને જ્યારે એ ભગવાનનું ધ્યાન કરતો ત્યારે એ ભક્ત ભગવાન સામુ જોતો ત્યારે ભગવાન પણ તે ભક્ત સામુ જોતા, પછી ભગવાનનું ધ્યાન કરતા થકા જે જે વિષયનું એણે ચિંતવન કર્યું હતું અને જે જે વિષયમાં એ ભક્તને હેત હતું તે ભગવાન સર્વે નજરે જોઈને અને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગ વાલા છે તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે, અને કાળને એમ આજ્ઞા કરે છે જે એ ભક્તના ભોગને તું ખંડન કરીશ, માટે તે નિરંતર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવે છે, પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષને પામે છે. પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું, સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે, અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય, અને મોટો માણસ હોય તો પણ ભગવાનના દર્શન સારું બાળકની પેઠે આકળાઈ કરવા માંડે, એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો, અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે, અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય છે આની ઇન્દ્રિયોના વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે, અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે, જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે વાયુ વાય છે, તેમ ઇન્દ્રિયોની વૃત્તિઓ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે, અને જો કપટે કરીને તે ઢાંકવા જાય તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે, માટે જેના ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળ્યાનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને ટાળ્યાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરે ત્યાગીના ને ગૃહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય, અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ એ પાંચે ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જવા દે ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય છે, તે કેળે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે, માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે, માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા. પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનનું મહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે, જેમ પાણી પીવાનું વાસણ મૃતિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહીં, અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય, તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું મહાત્મ્ય જણાય તો સહેજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે, માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો, ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે, અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 16મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 6 સર્વદેશી સમજણ.
વાત 188. સ્વામિનારાયણ સ્વામી એ વાત કરી, જે વહાણ છે તેનું સુકાન ધ્રુવ સામુ જ રહે ને તેના ખવેટિયા ધ્રુવ સામુ જોઈ રહે છે, તેમ આપણે પણ ભગવાન સામુ જ જોવું ને બીજે માલ નથી, ને બીજું તો જે જે કરીએ છીએ તેમાં વેઠિયાની પેઠે મંડ્યા છીએ.
પહેલે પૂજત ગૌર્ય જીવ પ્રીત કરી મનમાય, મુક્ત કહે સ્વાર્થ સરે ફેર ડારત ધ્રો માય.
તે જ્યારે સમાગમ કરશું ત્યારે વ્યવહાર વેઠરૂપ જણાશે. વાત 189. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે સંવત 1921 માગસર માસથી મહારાજે પાસે જવાની વૃત્તિ તણાય છે તે તમને હમણાં તો જણાતું નથી, પણ ભાઈ હવે આ જોગ નહીં રહે ને મહારાજ ભેળા રહ્યા છે તે પણ વાંસે રોશે, કાજે આવી વાત કોણ કરશે? કોઈ સુધી કરશે તો જન્મ મરણ નીકળશે, ને આ તો મનના ને ઇન્દ્રિયોના દોષ કેવા તે કેને એની ખબર હોય, એના દોષ કેણે જોઈને ત્યાગ કર્યા છે, માટે આવો જોગ નહીં મળે. વાત 190. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે પુસ્તકમાં તો વાતો લખી છે પણ કોઈને કામ આવી નથી, કાંજે વચનામ્રતની આખી પ્રત્યુ પાસે પડી રહેશે, ને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે. વાત 191. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે બાકી ધર્મશાળાનો તાલ લાકડાને પાણામાં કાંઈ નથી, એ બધું કહીએ છીએ તો નિંદા જેવું કહેવાય છે, પણ આવી વાતો વિના પ્રભાવને નહીં પમાય. તે સુખજીને દેખીને ગોપીઓએ વસ્ત્ર ન પહેર્યા, ને વ્યાસજીને દેખીને પહેર્યા, કાજે ઓને સ્ત્રી પુરુષનો ભાવ નહીં, માટે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણથી તો વારંવાર નોખું જ પડવું, અને એવી ભાવનાએ કરીને મૂક્યા ત્યારે એ પ્રકૃતિ પર્યંત આવી ગયું, ને તે પર ગુણાતીત એવું સ્વરૂપ થયું, માટે તે વગર કોઈ કાળે છૂટકો નથી.
ત્યજ ધર્મમ ધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ, ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્ત્યજ.
તે કહ્યું છે જે અસદવાસનાનો ત્યાગ કર ને સદવાસનાનો પણ ત્યાગ કર, તે કર્યું થાય એ કહ્યું તે પ્રમાણે કરવું. વાત 192. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે જીવને સત્સંગ થાય નહીં, તે તો જેટલા દેહ મૂકીને ગયા છે જે એકાંતિક સાધુ તેમનો રાત્રિ પ્રલય સુધી અહોનિશ જોગ રાખે તો થાય, નિકર પૂરો ન થાય. વાત 193. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે અહો અહો આ ભરતખંડમાં આવો જોગ થઈ ગયો, આ સાધુ આ વાતુ આ ધર્મ જો ખરેખર ઓળખાય તો ને આ સાધુ ઓળખાય તો કાંઈ કાચું નથી, ને આ વાતુ તો કોઈને મળી નથી. વાત 194. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે આ દેહ હાડકાનો, સ્ત્રીનો દેહ પણ હાડકાનો ને છોકરાનો પણ હાડકાનો, એમાં કંઈએ માલ નથી, ને ચૂનો એ ધોળી ધૂળ ને આ બીજી અમથી ધૂળ, દેહ ધૂળનું, રૂપિયા ધૂળના, કુટુંબી ધૂળના, ખાવું ધૂળનું, ખોરડા ધૂળના એમ છે, ને એમાં જીવ માલ માનીને ચોટ્યો છે, પણ કાળ ખાઈ જશે, માટે ભગવાન ભજી લેવા, બાકી બધું ધૂળનું છે. વાત 195. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે ઓ માણસ બધા થાંભલાના દર્શન કરે છે પણ કોઈ આ સાધુના દર્શન કરતા નથી, ને કોટી વાતની એક વાત છે, જેથી ભગવાનને ને આ સાધુને નમશે તેથી જ છૂટકો થવાનો છે, ને જેથી અખંડ ભજન કરશે ને જેથી દોષ મૂકશે તેથી જ ભગવાનના ધામમાં રહેવાશે, કરોડ વાતની એક જ વાત છે. વાત 196. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે મન પણ નવરું રહેતું નથી, લાખ ઘાટ કરે છે, પણ જાજા રૂપિયા હોય તો કેટલું સુખ આવે. વાત 197. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે આ ચાલ્યા આ દેહમાં કઈ રહેવાશે? આ દેહમાં તો નરક ભર્યું છે, જેને સારું ખવરાવો છો ને જો સંબંધીને આપો તો સારું બોલે, બેનને પણ જો હમણાં એક રૂપિયો પણ ન આપ્યો હોય ત્યારે હેતની ખબર પડે, બધું સ્વાર્થી હેત છે એ આદિ ઘણીક વાતો કરી. વાત 198. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે જો તમે આવ્યા તો દર્શન થયા, કરોડ જન્મ તપ કરીએ તો પણ આટલી વાતોના જેટલો સમાસ ન થાય જો વિચાર હોય તો. માટે ભગવાન કે ભગવાનના જન પાસે ગયા વિના છૂટકો થાય નહીં ને જ્ઞાન પણ આવે નહીં, ને 100 વર્ષ ભગવાન ભેળા રહીએ તો પણ સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે, ને કોઈક મહારાજ પાસે આવીને થોડુંક બેસે ત્યાં મહારાજ કહેશે જે મુક્તાન સ્વામી પાસે જાઓ એમ મોકલતા, પછી સ્વામી વાતો કરતા તે માટે મોટા સાધુ સેવવા, પછી ભગવાનની પેઠે સેવા યોગ્ય સાધુના લક્ષણ છેલ્લા પ્રકરણના 26 વચનામૃતમાં છે તે વાંચો એમ આજ્ઞા કરીને વંચાવી. વાત 199. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે સંવંત 1921 પોષ સુધી પૂનમે પ્રાતકાળમાં નવી ધર્મશાળામાં નિવાસ કર્યો તેથી વાત કરી જે જેતલપુરના મહારુદ્રમાં કુસંગીઓને ભંગ કરવાનું હતું, તે મહારાજે આગળથી એક હાર સાધુની, એક હાર પાળાની, એક હાર હરિભક્તની, એક હાર કાઠીની એમ કોટની પેઠે કરીને પેશવા ન દીધા. તેમાં કહેવાનું શું, જે જેમ એ કાઠીએ કડકડાટી કરીને કોઈને પેશવા દીધા નહીં એમ આપણે ભજનની કડકડાટી કરીને બીજું કંઈએ પેશવા દેવું નહીં, ને ભગવાનનું રટણ કરવું તે ભેળવું, આ સાધુનું પણ રટણ કરવું તે એમને એમ કર્યા કરવું. વાત 200. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે કેટલેક ઠેકાણે ધર્મ કરે છે તેમાં કરોડ મણ દાણા વાવરે છે, પણ એક અર્ધશેર બરોબર ન આવે ને એક અર્ધશેર પણ વધી જાય એવું છે. જેમ ઋષિએ વનમાં સાથવાની 4 પતરાવળી પોતાને સારું પૂરી હતી, પણ જો ઓલ્યા ઋષિ માગવા આવ્યા તેને દીધી તો તે ટાણે 4 ખાઈ ગયા, ને જ્યારે હાથ ધોયા ત્યારે તેમાં નોળિયો આળોટ્યો ત્યાં સોનાનો થઈ ગયો, ને પાંડવે યજ્ઞ કર્યો તેમાં ન થયો, કાંજે એમનું દ્રવ્ય એવું હતું એ ધન મરુત રાજાનું લૂંટીને લાવ્યા હતા, ને ઓલ્યો થોડો જ સાથુ હતો પણ મહેનત કરીને ભેળો કરેલ, અને વળી શ્રદ્ધા સોતું દીધું, તેમ આગળ પાત્ર પણ એવું હતું, માટે પાત્ર જોઈને દાન કરવું.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. શ્રીહરિ માંગરોળમાં સર્વસભાજનોને કહે, આ પૂરમાં અમે પૂર્વે ઘણા ચમત્કારો બતાવ્યા, સમાધિ કરાવી હતી, હવે અમે જુદી રીત રાખી છે, ચમત્કારને છોડી દીધો છે. ચમત્કાર જોઈ અલ્પમતી જનનું ચિત્ત વિભ્રાંત થઈ જાય છે, માઇક દેહના યોગે કરીને સત્ય પણ માઇક થઈ જાય છે. અમે કરેલી વાત અપાર છે પણ તુચ્છમતી તેને સમજી શકતો નથી. સમાધિ, ધ્યાન, ધારણા દેવોને પણ દુર્લભ છે, યોગાભ્યાસ કરે તો પણ સમાધિ થાય નહીં. ખરના ગધેડાના અંગ પર કેસર ચંદનનો લેપ કરે, કપૂરના હાર પહેરાવે પણ શબ્દ કરે ત્યારે તેનું ખરપણું ઉઘાડું થઈ જાય છે. મોટાનો પ્રતાપ અપરંપાર છે, જેનો પાર ભવ બ્રહ્માદિ દેવતાઓ પણ લઈ શકતા નથી. જેમ ફૂટેલા પાત્રમાં પાણી સ્રવી જાય તેમ તે પ્રતાપ દેખીને તેને તરત ભૂલી જાય છે. બડે મે પ્રતાપ હે અપરંપારા, ભવ બ્રહ્માદિ લહત ન પારા. પ્રતાપ દેખી તરત ભૂલ જાવે, ફૂટે ભાજન મે નિર ન રહાવે. જૂનાગઢમાં શ્રીહરિએ સંતોના મંડળ બાંધ્યા અને ઉપદેશ આપતા કહ્યું, હે સંતો, તમારો દ્રોહ કર્યા વિના અધર્મીનો નાશ થતો નથી. સાચા સંતનો જે દ્રોહ કરે છે તેનો તરત જ વિનાશ થાય છે. અધર્મી ન હોવહી નાશ, તુમારો દ્રોહ અતિ કરે બિન તરત હોવહી વિનાશ, સાચે સંત કે દ્રોહ કર. ગાલોલના માવા ભક્તને શ્રીહરિએ પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું, સત્સંગનો અર્થ છે શાસ્ત્રમાં વર્ણવેલા એવા સાચા સંત. એવા સંતમાં તીર્થ માત્ર સમાયા છે ને તપનું ફળ પણ એ જ છે. એમ કહી શ્રીહરિએ એ સંતની ઓળખ આપતા કહ્યું, એ સંત સરળ ચિત્ત છે, એ બધાને ગમતા હોય છે, એટલે જ મુમુક્ષુ જન તેનામાં પ્રીત કરે છે. એ સંત બધાના મિત્ર છે, કંઈ કહેવાનું હોય તે મિત્રપણે રહીને સૌને કહે છે, નિહિત કરે છે. ગંગા નદી જેમ જગતને પવિત્ર કરે છે તેમ એવા સંત ત્રણેય લોકને પવિત્ર કરે છે. એવા સંત સ્વયં અંતરથી પવિત્ર છે તો પોતાના સંબંધમાં આવનાર સૌને પવિત્ર કરે છે. વળી પોતામાં જે ગુણો છે તે ગુણો બધામાં તેઓ જુએ છે. અન્યમાં અનંત અવગુણ હોવા છતાં સાચા સંત તે અવગુણને લેશ માત્ર જોતા નથી. અવગુણ જોવો તે અસંતનું લક્ષણ છે, એટલે જ અસંત પર કોઈને ભાવ થતો નથી. અસંત શ્વાન, શુકર, ગર્ધભ અને કાક સમાન છે, જે ઊંચા ખાનપાન તજી વિષ્ટાનો આહાર કરે છે. હંસ અને બગલા રંગે સરખા લાગે પણ બંને જુદા છે, તેમ સંત અને અસંત જુદા છે. સાચા સંત ક્યારેય કઠોર વચન ઉચ્ચારે નહીં, એમની વાણીમાં અમૃત વરસતું હોય છે. તેમની વાત જે સાંભળે તેની મતિ પવિત્ર થાય છે ને સૌના હૃદયમાં તેમના ગુણો વસે છે. અનંત અવગુણો ધોવાઈ જાય છે, દોષોનો નાશ થાય એવો હિતકારી અભ્યાસ સાચા સંત શીખવે છે. બીજાને સુખ પમાડે એવા વચન ઉચરે છે. સંત થઈને કટુવાણી બોલે તેને સંત ન કહેવાય. સંત છે કે અસંત તે વાણી પરથી માલુમ પડે છે. વાણી ક્યારેય છૂપી છુપાતી નથી. સંતનો વેશ લીધો પછી સંતના ગુણ ન આવે તો તે વૃથા છે, તેનાથી મનુષ્યને ત્રાસ ઉપજે છે. સાધુતા વગર સંત કહેવાય જ નહીં, પછી ભલે તે કોટી પ્રકારે વાત બનાવતો હોય. સંતમાં નિષ્કપટપણાનો ગુણ દેખી જગત તેમાં આકર્ષાય છે. જે નિષ્કામી વ્રતનું દ્રઢ પાલન કરતા હોય, અંદર બહાર નિષ્કપટ દંભરહિત હોય, શાંત ગુણને સદા ધારણ કર્યો હોય, શત્રુનું છિદ્ર પણ ક્યારેય પ્રકાશિત ન કરતા હોય, એવા સંત જગતનો આધાર છે. આવા સંતમાં રહેલા શુભ ગુણો સર્વે ભગવાનના ગુણ છે. એવા સંત અનંત જીવોના મોક્ષ કરવા પ્રગટ થાય છે. અને એવા શુભ ગુણોથી શોભતા એ સંત શ્રી હરિનું અક્ષરધામ છે.
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સદગુણ શાલિનમ ચિરજીદી વ્યાપ્તમ ચદી વ્યાગ્રદીમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદિપમ નિયમ શ્રી પુરુષોત્તમ મુનિવરૈ વેદાદિ કીર્તિમ વિભોમ તન્મૂલાક્ષર યુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા વાણીયમ દધે ભરે મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં વરિ દિવ્યતા નિરખતા સો દિવ્ય ભક્તો વદા હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વશુ તે શ્રી જ્ઞાન જીયોગી રાજ ગુરુને નિત્યે નમો. સવારે મેં વાત કરી હતી કે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં ભગવાનના પવિત્ર સંતની સાથે મૈત્રી વધારા કરવી. મિત્રતા વધારવામાં સૌથી મોટા કોઈ દુશ્મન હોય તો મનબુદ્ધિ છે. મનબુદ્ધિને ક્યારેય સત્સંગ કરવો નથી એ તમારે ધ્યાન રાખીને જાણી લેવો. અબજુ વર્ષથી મન અને બુદ્ધિ એની રીચ તેજ બિચારા જીવ્યા છે, વર્ત્યા છે, એને પ્રભુ સન્મુખ ચાલવામાં ખૂબ વિરોધ એનો હોય જ. મનબુદ્ધિ માયા વિષ્ટિત છે, માયામાં એ સ્વરૂપ છે. મનબુદ્ધિ માયાના આકારે જ વર્તે છે. માયાને માયા બિચારી પીઠ કૂટીને રડે છે. મારા હાથમાંથી આ મુક્ત ગયો 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 એમ કરીને વિરોધ કરાવડાવે. હું તમને એટલું જ કહીશ ભગવાન અને સંતને કોઈ સ્વાર્થ નથી. બીજી ભાવના જે હું તમારી આગળ અત્યારે મૂકું છું, પ્રભુ અને સંત ક્યારેય કોઈ સંજોગોમાં આપણો હિત ન કરે, ક્યારેય નહીં. પ્રભુને સંત જ જો અહિત ન કરે તો આપની તો ફરજ છે એને સંભાળીને વિશ્વાસ મૂકી એના ગમતામાં વર્તીને એને રાજી કરવાની ખરેખર અંતરથી દિલથી પ્રાર્થના કરીએ. આપણને ખૂબ બળ આપી દે. ભગવાન સ્વામિનારાયણ એક ભાવનગરના નાવિકને કહ્યું કે તું અમાવાસ્યાના શુભ દિવસે અહીંયા સમયો છે તું અહીંયા આવજે. અષાઢનો એ દિવસ હતો, દિવાસાનો એ દિવસ હતો, પ્રભુની આજ્ઞાને ન પાડી. પ્રભુ અંતર્યામી હતા, સર્વજ્ઞ હતા. 14 રાત્રે જયારે એના ગઢરાની ધરતી પર દર્શન ન થયા ત્યારે રાત્રે જ મિયાજી રતનજીમાંથી એકને મહારાજે ઘોડી લઈને મોકલ્યા કે જાઓ ઠેઠ ભાવનગર, અને રજપૂત ગરાશિયા જે નાવડીનું હોડીનું જ કામ કરે છે, નાવિકનું જ કામ કરે છે, એને કોઈ પણ ભોગે લઈ આવો. પ્રભુ ભાવનગર હતા, એને કહ્યું કે તું આવજે. નાવ્યો પ્રભુ દયાળુ, પ્રભુએ માનસ મોકલ્યો એને મળ્યો. કોઈ પણ ભોગે પ્રભુએ તને ત્યાં તેડાવ્યો છે અને તારે ત્યાં આવવાનું છે. મહારાજે જાતે જ પ્રયત્ન કર્યો. એને કહી દીધું કે દર અમાવાસ્યાના મંગળકારી શુભ દિવસે હું મારું નાવ લઈને મારા ટાર્જી પ્રમાણે સામાયિક ભાવનગરની સામેના 100-150 કિલોમીટર દૂર એક ટાપુ પર હું પહોંચી જ જઉં છું. આજે જઈશ, 2-3 દિવસે હું ત્યાં પહોંચીશ. પ્રભુને કહેજો કે હું 7 દિવસ પછી આવીશ. એના જીવનની એક માનીતા હતી કે અમાવાસ્યાના દિવસે નાવડાને દરિયામાં મૂકવું. રાતના 1-2 વાગ્યાના સુમારે બહુ પ્રેમથી જમિયાજી પાછા આવે છે. પ્રભુને પ્રભુ જાગ્યા, પ્રભુ એની રાહ જોઈને જ બેઠા હતા. તમે આ સાંભળો, આ વાત હું અમારા પાગલને જવાબ આપું છું. એ મને ઠપકો આપ્યા જ કરે અંદર ઉઠીને અવારથી હોવા જોઈએ. એનું નેપથ્ય મને કઈ ખબર ન પડે. નેપથ્ય શું? વાડી લાગે મગનલાલનો આઈસ્ક્રીમ. એને અમને કીર્તન ગાયો. જે કરુણાનિધિ હોય એને કહેવું જ ના પડે, એને કરુણાનિધિ એને કરુણા વરસાવી જોઈએ.
આત્મીય સમાજની જય જય જય.